એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ ચર્ચામાં આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે ખરેખર વિચારતા કરી મૂકે એવું છે, કદાચ થોડું અસ્વસ્થ પણ કરે.
હા બિલકુલ, પુસ્તક છે ધ જીનેટિક લોટરી, સમાનતા માટે વિજ્ઞાન શા માટે મહત્વનું છે, અને લેખક છે કેથરીન પેજ હાર્ડન.
અને આ પુસ્તક છે ને એટલે મહત્વનું છે કારણ કે એ જનીન વિજ્ઞાન એટલે કે જેનેટિક્સ એવા વિષયને લે છે.
હા, જેનાથી ઘણા ડરે છે.
બરાબર, ડરે છે અથવા તો ખોટી માન્યતાઓ ધરાવે છે, અને એને સીધું જોડે છે સામાજિક ન્યાય અને સમાનતા સાથે. એટલે અત્યારે જે બધી ચર્ચાઓ ચાલે છે ને સમાજમાં, કોણ આગળ વધે છે, કોને તક મળે, યોગ્યતા એટલે શું, આ બધા સામે છે ને આ પુસ્તક આપણી અમુક ઊંડી માન્યતાઓને પડકારે છે.
એટલે એમ કે જે વિષય આપણને કોરું વિજ્ઞાન જેવો લાગે એ ખરેખર આપણા સમાજ અને નૈતિકતા સાથે જોડાયેલો છે. અને નામ પણ કેવું છે, જીનેટિક લોટરી.
હા, ઘણું સૂચક છે.
ચલો તો પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ કેથરીન પેજ હાર્ડન?
જુઓ, કેથરીન પેજ હાર્ડન છે ને એ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓસ્ટિનમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે.
અચ્છા.
એમનું મુખ્ય કામ છે વર્તણૂક લક્ષી જેનેટિક્સ, એટલે કે બિહેવિયરલ જેનેટિક્સ.
એટલે કે આપણા વર્તન પાછળ જનીનોનો શું ફાળો છે એવું બધું.
હા બરાબર, આપણો સ્વભાવ, બુદ્ધિ, આપણું વર્તન, એની પાછળ જનીનો અને આપણું આસપાસનું વાતાવરણ, આ બંને કેવી રીતે કામ કરે છે, કેટલો પ્રભાવ પાડે છે એ સમજવાનો પ્રયાસ કરે છે. એમની પાસે ક્લિનિકલ સાયકોલોજીમાં પીએચડી છે. અને તેઓ પેલું ટ્વિન સ્ટડીઝ એટલે કે જોડિયા બાળકો પરના અભ્યાસ, અને અત્યારની જે આધુનિક પદ્ધતિઓ છે ને GWS,
હા GWS,
એમાં પણ નિષ્ણાત છે.
હા, જીનોમ વાઇડ એસોસિએશન સ્ટડીઝ.
હા,
એ બધી જટિલ પદ્ધતિઓમાં એમની માસ્ટરી છે.
તો શું એવું છે જે એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે? કારણ કે જનીનો અને સમાજની વાત કરનારા તો બીયા પણ હશે, ખરું ને?
એમની ખાસ વાત એ છે ને કે બે અલગ દુનિયાને જોડે છે.
બે દુનિયા કેવી રીતે? જુઓ, એક બાજુ એકદમ કડક વૈજ્ઞાનિક, પુરાવા, ડેટા, એના આધારે જ વાત કરે, અને બીજી બાજુ સામાજિક ન્યાય અને સમાનતા માટે એકદમ પ્રતિબદ્ધ, પ્રગતિશીલ વિચારક જેને આપણે કહીએ.
ઓકે, પણ આ બે વસ્તુઓ ઘણીવાર સાથે નથી જોવા મળતી.
બિલકુલ, ઘણા જે પ્રગતિશીલ લોકો છે એ લોકો જનીનોની ભૂમિકા વિશે વાત કરતા ખચકાય છે, કારણ કે પહેલાં એનો દુરુપયોગ બહુ થયો છે.
હા, એ યુજેનિક્સ વાળો ઇતિહાસ.
બરાબર, અને બીજી બાજુ કેટલાક લોકો જનીનોના પ્રભાવને એવી રીતે રજૂ કરે છે જાણે બધું નક્કી જ છે પહેલેથી, જાણે અસમાનતા તો કુદરતી છે, અનિવાર્ય છે. હાર્ડન આ બંને વિચારધારાનો વિરોધ કરે છે.
રસપ્રદ. એટલે વિજ્ઞાનનું સત્ય સ્વીકારવું પણ સામાજિક ન્યાયના મૂલ્યો પણ જાળવી રાખવા
એવો પ્રયાસ છે.
હા,
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માંગે છે લેખક?
મૂળ વાત એમ છે કે આપણા જીવનમાં જે સફળતા નિષ્ફળતા મળે છે ને,
જેમ કે ભણતર, નોકરી, પૈસા, હા કેટલું ભણીએ, કેવી નોકરી મળે, કેટલી કમાણી થાય, આ બધા પર આપણા જનીનોનો સારો એવો પ્રભાવ હોય છે. અને આ કોઈ ખાલી માન્યતા નથી, સંશોધન આધારિત હકીકત છે પણ, અને આ મહત્વનું છે.
હા,
હાર્ડન દલીલ કરે છે કે આ વૈજ્ઞાનિક સત્ય આપણને અસમાનતા સ્વીકારવા કે એને સાચી ઠેરવવા તરફ ના લઈ જવું જોઈએ, એના બદલે એ આપણને વધુ સમાનતા અને સામાજિક ન્યાય સ્થાપિત કરવા તરફ દોરી જવું જોઈએ.
પણ આ સાંભળવામાં થોડું અટપટું લાગે છે નહીં? જો જનીનોનો ભાગ હોય સફળતામાં, તો પછી સમાનતાની વાત કેવી રીતે આવે? શું એનો મતલબ એમ નથી કે અમુક લોકો કુદરતી રીતે જ વધુ સક્ષમ છે અને એટલે વધુ સફળ થાય?
બસ આ જ મુદ્દો છે પુસ્તકનો. હાર્ડન કહે છે કે આપણને જે જનીનો મળે છે ને વારસામાં, એ બિલકુલ રેન્ડમ છે, યાદચ્છિક,
એક લોટરી જેવું.
હા, કુદરતી લોટરી. કોઈએ પોતાના સારા જનીનો કમાયા નથી ને કોઈ પોતાના ખરાબ જનીનો માટે જવાબદાર નથી. તો જો તમારી સફળતામાં આ જીનેટિક લોટરીનો પણ ભાગ હોય,
તો પછી તમે એમ ના કહી શકો કે આ બધું મેં જાતે કર્યું.
બરાબર, આ બધું મારી મહેનત અને કાબેલિયતનું જ પરિણામ છે, એવો દાવો નબળો પડે. અને આ જ વિચાર પેલી મેરિટોક્રેસી એટલે કે યોગ્યતાના આધારે જ બધું મળે એવા શુદ્ધ ખ્યાલ પર સવાલ ઊભા કરે છે.
સમજાયું. એટલે કે શરૂઆતની લાઈન જ સરખી નથી હોતી બધા માટે, અને એમાં આપણો કોઈ વાંક નથી. તો પછી પુસ્તકનો હેતુ શું, કોને આ વાત પહોંચાડવી છે?
ખાસ કરીને એમ કે એવા પ્રગતિશીલ અને સમાનતાવાદી લોકોને જેઓ જીનોનોની વાત આવતા જ આમ થોડા અસ્વસ્થ થઈ જાય છે.
હા, પેલા યુજેનિક્સના ઇતિહાસના ડરથી કદાચ.
હા, યુજેનિક્સ એટલે પેલું સુપ્રજનન શાસ્ત્ર જેમાં માનવ વસ્તી સુધારવાના નામે ભયંકર અત્યાચારો થયા હતા. તો હાર્ડન કહે છે કે જો આપણે ખરેખર સારી સામાજિક નીતિઓ બનાવવી હોય, સાચી સમાનતા તરફ જવું હોય, તો જીનોનોનો પ્રભાવ સ્વીકારવો જ પડશે. એને ઇગ્નોર કરવાથી વાસ્તવિકતા બદલાશે નહીં. એટલે પુસ્તક આ જીનોફોબિયા, જીનોનોની ચર્ચાના ડરને પડકારે છે, પણ સાથે સાથે એવા લોકો સામે પણ ચેતવે છે જેઓ જીનોનોના નામે પેલું નિયતિવાદ ફેલાવીને અસમાનતાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે.
એટલે બેધારી તલવાર જેવું છે. તો પુસ્તકમાં આખી વાત કઈ રીતે આગળ વધે છે, શું શું કવર કર્યું છે?
પુસ્તક આપણને છે ને એક તાર્કિક સફર પર લઈ જાય છે. શરૂઆતમાં તો એ સ્વીકારે છે કે હા, યુજેનિક્સનો ઇતિહાસ ખરાબ હતો અને એના લીધે જનીનોની વાત કરવી અસ્વસ્થ લાગે છે. પછી એ પેલો જીનેટિક લોટરીનો વિચાર મૂકે છે
અને પછી વિજ્ઞાન પર આવે છે.
હા, બીજો ભાગ સમજાવે છે કે આ વર્તણૂક લક્ષી જીનેટિક્સ કામ કઈ રીતે કરે છે, જેમ કે હેરિટેબિલિટી શું છે.
હા, એ શબ્દ સાંભળ્યો છે.
એ વસ્તીમાં તફાવત સમજાવે છે. કોઈ એક વ્યક્તિનું ભવિષ્ય નહીં, પછી જોડિયા અને દત્તક લીધેલા બાળકોના અભ્યાસ કેવી રીતે ઉપયોગી છે, અને પછી પેલી આધુનિક પદ્ધતિઓ GWAS અને પોલીજેનિક સ્કોર્સ.
ઓકે, GWAS અને પોલીજેનિક સ્કોર્સ, આ થોડું ટેકનિકલ લાગે છે, સરળ ભાષામાં કહી શકાય?
ચોક્કસ. GWAS એટલે સમજો કે હજારો લોકોના DNAનું એનાલિસિસ કરીને એવા નાના નાના જનીનિક ફેરફારો શોધવા જે કોઈ ચોક્કસ લક્ષણ સાથે જોડાયેલા હોય.
જેમ કે આ.
પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની, આ સ્કોર કોઈનું ભવિષ્ય નથી કહેતો, કોઈ જાદુઈ આંકડો નથી.
તો શું છે?
એને છે ને હવામાનની આગાહી જેવો સમજો. આગાહી કહી શકે કે વરસાદની શક્યતા છે, પણ એવું જરૂરી નથી કે તમારા પર જ પડે, ખરું ને?
હા, બરાબર.
એમ જ આ સ્કોર મોટા સમૂહોમાં અમુક વલણો બતાવે છે. કોઈ એક વ્યક્તિની નિયતિ નથી કહેતો. જનીનો ફક્ત વૃત્તિઓ કે સંભાવનાઓ આપે છે, પણ એનું પરિણામ શું આવશે એ તો પર્યાવરણ સાથે એની શું લેવડ દેવડ થાય છે એના પર આધાર રાખે છે.
એટલે પેલું નેચર વર્સેસ નર્ચર વાળું.
હા, પણ એનાથી થોડું આગળ. હાર્ડન કહે છે નેચર વાયા નર્ચર, એટલે કે પ્રકૃતિ, જનીનો, પોષણ પર્યાવરણ દ્વારા કામ કરે છે, બંને સાથે મળીને.
ઓકે, આ સમજાયું. વિજ્ઞાન પછી શું પુરાવાની વાત આવે છે? શું ખરેખર પુરાવા છે કે જનીનો ભણતર કે આવક જેવી બાબતોને અસર કરે છે?
હા, પુસ્તકનો ત્રીજો ભાગ આ જ પુરાવાઓ રજૂ કરે છે. ઘણા સંશોધનો એવું બતાવે છે કે જે લોકોનું શૈક્ષણિક સિદ્ધિ માટેનો પોલીજેનિક સ્કોર ઊંચો હોય છે, તેઓ સરેરાશ
વધુ ભણે છે.
હા, વધુ વર્ષો ભણે છે, વધુ કમાય છે, સારી નોકરીઓમાં હોય છે, અને સમાજમાં ઉપરની તરફ જવાની શક્યતા વધુ રહે છે.
પણ કેવી રીતે? જનીનો સીધા પૈસા તો નથી આપતા?
ના ના, એવું નથી. પણ જનીનો અમુક મનોવૈજ્ઞાનિક લક્ષણો પર અસર કરે છે, જેમ કે વિચારવાની ક્ષમતા, ખંત રાખવો, પોતાના પર કંટ્રોલ રાખવો.
અને સમાજ આવી બાબતોને મહત્વ આપે છે?
બિલકુલ, આપણો સમાજ આવા લક્ષણોને પુરસ્કાર આપે છે, એટલે પછી પેલો સંચિત લાભ ઊભો થાય છે, જેને હાર્ડન જેનેટિક પ્રિવિલેજ કહે છે, એટલે કે જનીનિક વિશેષાધિકાર.
પણ અહીં પેલો મોટો ભય આવે છે, જાતિવાળો. શું આનો અર્થ એમ થાય કે અમુક જાતિના લોકો જનીનિક રીતે વધુ સારા? આવું તો ભૂતકાળમાં બહુ ખરાબ રીતે વપરાયું છે.
ખૂબ જ અગત્યનો અને સંવેદનશીલ મુદ્દો છે આ, અને હાર્ડન આના પર એકદમ સ્પષ્ટ છે.
શું કહે છે?
તે ભાર દઈને કહે છે કે મોટાભાગના આ GWAS સંશોધનો છે ને એ યુરોપિયન વંશના લોકો પર થયા છે.
અચ્છા,
એટલે એના તારણો સીધે સીધા બીજા વંશીય જૂથો, જેમ કે એશિયન કે આફ્રિકન મૂળના લોકો પર લાગુ ન પાડી શકાય.
ઓકે,
આ સંશોધનનો ઉપયોગ જુદા જુદા વંશીય જૂથો વચ્ચે સરખામણી કરવા માટે કરવો એ વૈજ્ઞાનિક રીતે ખોટું છે અને નૈતિક રીતે તો ખૂબ જ જોખમી છે. પુસ્તક વ્યક્તિગત સ્તરે જનીનિક વિવિધતા સ્વીકારે છે, પણ વૈજ્ઞાનિક જાતિવાદને સખત રીતે નકારી કાઢે છે.
સારું થયું આ સ્પષ્ટતા કરી, આ બહુ જરૂરી હતું. તો પુરાવા પછી પુસ્તક શું કહે છે? પેલી દાર્શનિક અસરો, મેરિટોક્રેસી વાળી વાત.
હા બરાબર, ચોથો ભાગ એ જ સવાલ પૂછે છે. જો સફળતામાં નસીબનો, એટલે કે પેલી જનીનિક લોટરીનો, આટલો મોટો હાથ હોય, તો પછી મેરિટ એટલે કે લાયકાતનો અર્થ શું રહ્યો? જે લોકો ટોચ પર છે, શું તેઓ ખરેખર પોતાની સફળતાના પૂરેપૂરા હકદાર છે? હાર્ડન કહે છે ના. આ સમજ આપણને વધુ નમ્ર બનાવે છે.
અને જે સંઘર્ષ કરે છે એમના માટે વધુ કરુણા આવે.
હા, એમના પ્રત્યે વધુ કરુણા રાખવા પ્રેરે છે. અહીં તે અમેરિકન ફિલોસોફર જ્હોન રોલ્સના વિચારોનો આધાર લે છે, ખાસ કરીને પેલો અજ્ઞાનતાનો પડદોવાળો વિચાર.
અચ્છા, રોલ્સ.
એમાંથી લક એગેલિટેરિયનિઝમનો સિદ્ધાંત આવે છે, જે કહે છે કે સમાજની જવાબદારી છે કે લોકોના જીવન પર જે ખરાબ નસીબની અસર પડે છે,
પછી એ સામાજિક હોય કે જનીનિક,
બરાબર, પછી એ સામાજિક ગરીબી હોય કે જનીનિક નબળાઈ હોય, એની અસરોને સમાજે ઘટાડવી જોઈએ. આનાથી પેલી સામાજિક સુરક્ષા યોજનાઓ, સોશિયલ સેફ્ટી નેટ્સ, એને મજબૂત નૈતિક ટેકો મળે છે.
એટલે આપણે જેને મેરિટ કહીએ છીએ એ ખાલી આપણી મહેનત નથી, નસીબ પણ છે. આ વિચાર તો ખરેખર આપણા સમાજમાં સફળતા નિષ્ફળતાને જોવાની આખી રીત બદલી નાખે એવો છે.
હા બિલકુલ.
તો પછી કરવું શું? જો જનીનોનો પ્રભાવ છે તો પછી નીતિઓ કેવી બનાવવી?
અહીં પુસ્તકનો પાંચમો અને છેલ્લો ભાગ આવે છે, જે નીતિઓ વિશે વાત કરે છે, અને એ એન્ટી યુજેનિક છે.
એન્ટી યુજેનિક એટલે યુજેનિક્સથી ઉલટું.
હા, યુજેનિક્સ શું કરતું હતું? લોકોને વર્ગીકૃત કરીને ખરાબને દૂર કરવાની કોશિશ કરતું હતું. આ એનાથી બરાબર ઉલટું છે. હાર્ડન કહે છે કે આપણે જનીનિક માહિતીનો ઉપયોગ લોકોને મદદ કરવા, ટેકો આપવા માટે કરવો જોઈએ, એમને અલગ પાડવા કે ભેદભાવ કરવા માટે નહીં.
દાખલા તરીકે
જો પોલીજેનિક્સ કોર્સથી ખબર પડે કે અમુક બાળકોને ભણવામાં મુશ્કેલી પડવાનું જોખમ વધુ છે, તો આપણે એમને શરૂઆતથી જ સારો શૈક્ષણિક ટેકો આપી શકીએ, યોગ્ય મદદ કરી શકીએ.
એટલે કે પ્રોબ્લેમ વહેલો ઓળખીને મદદ કરવી, એના પર ઠોઠનું લેબલ મારવા માટે નહીં.
બિલકુલ. અને એ એવી નીતિઓની પણ તરફેણ કરે છે જે આરોગ્ય સંભાળ, શિક્ષણ જેવા જે બેઝિક સંસાધનો છે ને, એને વ્યક્તિની આર્થિક સફળતા કે નિષ્ફળતાથી અલગ કરે, જેથી પેલી જેનેટિક લોટરીમાં તમે હારો કે જીતો, એનાથી તમારી બેઝિક જરૂરિયાતો અને તકો પર બહુ મોટો ફરક ન પડે. આખરી ધ્યેય એવો સમાજ બનાવવાનો છે જ્યાં દરેક વ્યક્તિ, પછી એની આનુવંશિક શરૂઆત ગમે તેવી હોય, એને વિકાસ કરવાની, સારું જીવન જીવવાની તક મળે.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી વાત છે. જો આપણે આખા પુસ્તકના જે મુખ્ય સંદેશા છે એને ટૂંકમાં કહેવા હોય તો કયા કયા મુદ્દા ગણાવી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો તો પેલો જીનેટિક લોટરીનો જ વિચાર છે.
હા, એ તો છે જ.
આપણા જનીનો આપણને નસીબથી મળે છે. આ સમજ પેલી મેં મારી મહેનતથી કર્યું વાળી વાતને થોડી નમ્ર બનાવે છે, નસીબની ભૂમિકા સ્વીકારતા શીખવે છે.
બરાબર. બીજું,
જનીનો એટલે નિયતિ નહીં. આ બહુ સ્પષ્ટ સમજવું જરૂરી છે. જનીનો શક્યતાઓ નક્કી કરે છે, પણ ભવિષ્ય નહીં. પર્યાવરણ, તકો, આપણી પસંદગીઓ, બધું જ મહત્વનું છે. નેચર અને નોચર સાથે મળીને કામ કરે છે.
સાચી વાત. કાં તો આપણે બધું જનીનો પર નાખી દઈએ અથવા એની વાત જ ન કરીએ. સત્ય વચ્ચે ક્યાંક છે. ત્રીજો મુદ્દો
એ કે જનીનોના પ્રભાવને સ્વીકારવો એનો મતલબ અસમાનતાને યોગ્ય ઠેરવવી એવો બિલકુલ નથી.
ઉલટું છે.
હા, ઉલટું છે. જો સફળતામાં નસીબનો આટલો ભાગ હોય તો સમાજની જવાબદારી બને છે કે જે નસીબના કારણે પાછળ રહી ગયા છે એમને મદદ કરે. એટલે જેનેટિક્સ તો સમાનતાવાદી નીતિઓને વધુ મજબૂત બનાવે છે.
અચ્છા, અને ચોથું
પેલી મેરિટોક્રેસીની મર્યાદા સમજવી. આપણો સમાજ મેરિટ પર બહુ ભાર મૂકે છે, પણ જો મેરિટ પોતે જ થોડો ઘણો નસીબ પર આધારિત હોય, તો પછી ખાલી મેરિટના આધારે બધું નક્કી કરવું કેટલું યોગ્ય ગણાય? આ સવાલ આપણને વધુ ન્યાયી સિસ્ટમ વિશે વિચારવા પ્રેરે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો.
પાંચમું, વિજ્ઞાનનો ઉપયોગ સામાજિક ન્યાય માટે કરવો. એટલે કે જનીનિક જ્ઞાનનો ઉપયોગ લોકોને બાકાત કરવા માટે નહીં, પણ એમને સપોર્ટ કરવા, સમાવેશ કરવા માટે થવો જોઈએ. આ એન્ટી યુજિનિક એપ્રોચ છે. સારી પોલિસી માટે ક્યારેક અઘરા લાગતા વૈજ્ઞાનિક સત્યોનો સામનો કરવો પડે છે.
ખરેખર આ બધા મુદ્દા વિચારવા જેવા છે. આપણા સમાજમાં, ગુજરાતમાં પણ, ભણતર અને કરિયરમાં સફળતા માટે કેટલું પ્રેશર હોય છે.
હા, બહુ જ.
અને આપણે ઘણીવાર માની લઈએ છીએ કે જે સફળ છે એ જ હોશિયાર, અને જે પાછળ રહી ગયો એ મહેનતુ નથી. આ પુસ્તક એ ધારણા પર સીધો સવાલ ઉઠાવે છે.
બિલકુલ. અને એ જ રીતે કદાચ અનામત જેવી નીતિઓ પાછળનો જે તર્ક છે એ પણ આ દ્રષ્ટિકોણથી વધુ સ્પષ્ટ થઈ શકે કે ઐતિહાસિક અન્યાયની સાથે સાથે કદાચ પેલી શરૂઆતની બાયોલોજિકલ લોટરીમાં પણ નસીબનો ભાગ હોય, જેની અસર ઘટાડવી જરૂરી બને. અલબત્ત આ બહુ જ જટિલ મુદ્દો છે, પણ પુસ્તકે દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સરસ રીતે મુકાયા છે ને કે આમ ટૂંકા વાક્યમાં યાદ રહી જાય. એવા કેટલાક કોટ્સ જેવા વિચારો પર ફરી નજર કરીએ.
હા, ચોક્કસ. એક જે મને બહુ ગમ્યો તે આ છે, જીનેટિક તફાવતો યાદચ્છિક નસીબ છે, પરંતુ સમાજ તેમના પરિણામો નક્કી કરે છે.
વાહ, એટલે કે જનીનો તો રેન્ડમ છે, પણ એનું શું થશે એ સમાજ નક્કી કરે છે.
હા, દોષ જનીનોનો નથી, પણ સમાજ એ તફાવતો સાથે શું કરે છે એનો છે.
બરાબર, બીજો કયો વિચાર?
આ પણ બહુ મહત્વનો છે. ધ્યેય જીનેટિક તફાવત દૂર કરવાનો નથી, પરંતુ સામાજિક અસમાનતા બનાવવાની તેની શક્તિને દૂર કરવાનો છે.
એટલે કે આપણે બધા સરખા બની જઈએ એવું નથી કરવાનું.
ના, એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. પણ એ તફાવતોને કારણે જે ભેદભાવ કે અસમાનતા ઊભી થાય છે ને સમાજમાં, એને ઘટાડવી એ આપણા હાથમાં છે.
અને પેલી મેરિટોક્રેસી વિશે?
હા, મેરિટ યોગ્યતા સંપૂર્ણપણે વ્યક્તિગત નથી, તેમાં જીનેટિક નસીબ સામેલ છે. આ વાક્ય છે ને સફળતાના આપણા ખ્યાલને વધુ વાસ્તવિક અને કદાચ થોડો નમ્ર બનાવે છે.
સાચી વાત.
અને અંતે જે આખા પુસ્તકનો સાર કહી શકાય, જીનેટિક્સને ગંભીરતાથી લેવાનો અર્થ છે સમાનતાને ગંભીરતાથી લેવી.
આ સૌથી પાવરફુલ છે.
હા, કે જે વિજ્ઞાનથી લોકો ડરે છે એ ખરેખર તો સમાનતાની નૈતિક દલીલને મજબૂત બનાવે છે.
આ બધા વિચારો તો મગજને હલાવી દેવા છે. હવે એ કહો કે આ બધી વાતોનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ, કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ચોક્કસ થઈ શકે. જેમ કે શિક્ષણ ક્ષેત્રે આપણે બાળકોને ખાલી માર્ક્સ કે રેન્કથી જ નામ આપીએ, એમની જરૂરિયાતો, એમની અલગ અલગ ક્ષમતાઓ સમજીને એમને ટેકો આપીએ.
જો કોઈ બાળક પાછળ રહી જતું હોય તો એને આળસુ કે ઠોઠ કહેવાને બદલે કારણ સમજીએ.
બરાબર. અને કદાચ સફળતાનો એક જ રસ્તો નથી એવું સ્વીકારીએ, અલગ અલગ ટેલેન્ટને મહત્વ આપીએ.
બીજું, સામાજિક નીતિઓમાં.
સામાજિક નીતિઓમાં આ પુસ્તક પેલી મજબૂત સોશિયલ સેફ્ટી નેટની તરફેણમાં દલીલ કરે છે. સારી સરકારી હોસ્પિટલો, સારું શિક્ષણ, જરૂર હોય એમને આર્થિક મદદ, આ બધું જ જરૂરી છે. કારણ કે જો નસીબનો આટલો મોટો ભાગ હોય
તો સમાજની ફરજ બને કે બધાને ઓછામાં ઓછું સારું જીવન મળે એ જુએ.
બરાબર. બધાને એક મિનિમમ લેવલનું સારું જીવન મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.
અને આપણા અંગત જીવનમાં મને કે તમને આનાથી શું ફાયદો?
મને લાગે છે સૌથી મોટો ફાયદો તો માનસિક શાંતિનો છે. આપણી સફળતા માટે થોડી વધુ નમ્રતા આવે, અને બીજા કોઈ સંઘર્ષ કરતા હોય તો એમના માટે વધુ સહાનુભૂતિ જાગે.
હા, એ તો છે.
અને જો આપણે નિષ્ફળ જઈએ તો બધો દોષ પોતાની જાત પર નાખી દેવાને બદલે પરિસ્થિતિ અને નસીબના ભાગને પણ સ્વીકારી શકીએ.
અને વાલી તરીકે પણ કદાચ બાળક ઉપર જે અપેક્ષાઓનો બોજ નાખીએ છીએ
એ ઓછો થાય, એમની જે યુનિક શક્તિઓ છે એને ખીલવવા પર ધ્યાન આપી શકીએ.
સાચી વાત. ઓફિસમાં પણ કદાચ લોકોનું મૂલ્યાંકન કરતી વખતે થોડો વધુ ન્યાયી અને સહાનુભૂતિ ભર્યો અભિગમ રાખી શકાય.
હા,
તો આ આખી ચર્ચાના અંતે આપણા માટે મુખ્ય શીખ શું રહી? મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે આ જીનેટિક્સ, જેનો ભૂતકાળ આટલો બધો વિવાદાસ્પદ રહ્યો છે, એ ખરેખર સામાજિક સમાનતા અને ન્યાયની વાતને નબળી નથી પાડતું, પણ મજબૂત કરે છે. આ થોડું વિરોધાભાસી લાગે, પણ આશાસ્પદ છે.
અને મારા માટે પેલું જીનેટિક લોટરીનું રૂપક એ ખરેખર બહુ અસરકારક છે. એ આપણને સફળતા, નિષ્ફળતા, લાયકાત, આપણે શું ડિઝર્વ કરીએ છીએ, આ બધી આપણી જે ઊંડી માન્યતાઓ છે ને એને ફરીથી ચકાસવા મજબૂર કરે છે. અને એ આપણને એક પ્રકારની બૌદ્ધિક પ્રામાણિકતા અને હિંમત રાખવા માટે પણ કહે છે કે ભાઈ, જે જટિલ સત્યો છે, કદાચ અસ્વસ્થ કરે એવા સત્યો છે, એનો સામનો કરો, કારણ કે એમાંથી જ કદાચ આપણે વધુ ન્યાયી અને વધુ કરુણાવાળો સમાજ બનાવી શકીશું.
બહુ સરસ વાત કરી. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.